તારીખ 11/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 674 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 652
મથાળામાં ઓમ ગુરુ પ્રસાદ કેટલા શબ્દો લખ્યા છે. પ્રસાદ એટલે કૃપા. ઓમ સદગુરુ પ્રસાદ, સદગુરુની કૃપાનું સ્મરણ કર્યું છે. પછી એક નમસ્કાર વચન લખ્યું છે. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. અરવિંદ ભગવાનને નમસ્કાર કર્યા છે કે હજી દેહ ધારણ કર્યો છે એ એમને છે, છતાં જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ દશાને પામ્યું છે, આવરણ રહિત થયું છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એવા મહાપુરુષોને કેમ કે એમને મહાન પુરુષાર્થ કર્યો છે, આત્માના મહાન ચતુષ્ટય ગુણો પ્રગટ કર્યા છે, એમને ત્રણેય કાળે નમસ્કાર. ત્રણેય કાળે નમસ્કાર એટલે એમને સર્વકાળે નમસ્કાર. એવા મહાપુરુષો સદાય નમસ્કાર કરવા યોગ્ય છે એમ એમાં આવે છે. સૌભાગભાઈ પ્રત્યે લખેલો પત્ર છે. આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા. સર્વકષાયનો અભાવ દેહધારી છતાં પરમ જ્ઞાની પુરુષને વિશે બને એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ ક્ષય ગણીને લખ્યો છે. તો 672મો પત્ર એમના ઉપર છે. કોઈ પણ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સંજલાનદી કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે અને થઈ શકવામાં સંદેહ નથી ત્યાં અભાવ શબ્દ વાપર્યો છે. ઉપર 693 પાનામાં છે, બીજા પેરેગ્રાફમાં. ત્યાં અભાવ શબ્દ વાપરે છે એક જ જગ્યાએ. સંજલન આદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે. અમે એમ જે લખ્યું હતું તે ક્ષય અભાવ થવો એટલે ક્ષય થઈ જવો. અભાવ બે પ્રકારે થાય છે. ક્ષયને અભાવ કહેવાય, ક્ષય થાય ત્યારે પણ અભાવ કહેવાય છે. પણ ઉપશમની વખતે હજી યોગ્યતા રહી છે કષાય થવાની. જ્યારે કષાયનો ક્ષય થઈ જાય તો પછી કષાય થવાની યોગ્યતા પણ નથી રહી. અભાવ તો બંનેને લાગુ પડે છે. કર્મ પણ ચાલ્યા ગયા અને જીવમાં અયોગ્યતા પણ ચાલી ગઈ બે. અને ઉપશમમાં સત્તામાં કર્મ પણ રહ્યા તો યોગ્યતા પણ રહી છે. કેમ કે એ સત્તામાં રહેલા ઉદયમાં ત્યારે આ સંભવ ક્ષય ન કર્યો હોય અથવા આત્મામાં પુરુષાર્થી ન જાય તો એ ઉદયમાં જોડાઈ જાય. એ થાય જોડાય ક્યારે કે યોગ્યતા રહી હોય તો. જગતવાસી જીવને રાગ દ્વેષ ગયાની ખબર પડે નહીં. શું કહે છે એ ઉપર પણ એ ચર્ચા ચાલી છે કે તેથી જ કાયા છતાં પણ કશાય રહિત પણ સંભવે, અર્થાત સર્વથા કશાય રહિત પુરુષ હોઈ શકે, રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં. તેથી તે પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી, કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. અહીંયા જરા આ વિષયને વધારે ખોલ્યો છે એમણે, 672 કરતાં 674માં વધારે ખોલેલો છે. એ જગતવાસી જીવને, ત્યાં સામાન્ય જીવો લખ્યા હતા ને, એ જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં. બીજા જીવને કેટલો રાગદ્વેષ ગયો છે કે સંપૂર્ણ ગયો છે એ જગતના જીવોને ખબર પડતી નથી. બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્મા પુરુષને વિશે રાગદ્વેષનો અભાવ કે ઉષ્મ વર્તે છે એ શબ્દ લીધા. બાકી મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્મા પુરુષને વિશે રાગદ્વેષનો અભાવ વર્તે છે અથવા ઉષ્મ વર્તે છે એમ લખી આપે શંકા કરી. હવે એટલું સ્ટેટમેન્ટ કોનું હતું? સૌભાગભાઈનું હતું. એમ લખીને આપે શંકા કરી આટલું આટલું લખ્યા પછી કે જેમ મહાત્મા પુરુષને જ્ઞાની પુરુષો અથવા દ્રઢ મુમુક્ષુ જીવો જાણે છે તેમ જગતના જીવો શા માટે ન જાણે? એ મહાપુરુષોને જ્ઞાનીઓ જાણે, દ્રઢ મુમુક્ષુ હોય એ જાણે, તો પછી જગતના બીજા જીવો શું કરવા ન જાણે? મનુષ્ય આદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્ય છે, માણસને માણસ તરીકે જુએ છે, ગાયને ગાય તરીકે જુએ છે, કૂતરાને કૂતરા તરીકે જુએ છે, કીડી મકોડીને એ રીતે જુએ છે, તો પછી આ જ્ઞાની છે, આ વિતરાગ છે એમ કેમ ન જાણે? સામાન્ય મને શા માટે ન જાણે? અને મહાપુરુષો પણ એમ જ જાણે છે. પાછું એ બાબતમાં બંનેનું જ્ઞાન સરખું છે. મનુષ્ય અને બીજા પ્રાણીઓને જોવામાં મહાપુરુષોનું જ્ઞાન અને જગતના માણસોનું જ્ઞાન સરખું જ છે. એ ગાયને ગાય જુએ છે, પીળાને પીળું જોવે છે, લીલાને લીલું જોવે છે, ઝાડને ઝાડ જોવે છે, માણસને માણસ જુએ છે. એ પદાર્થો જોવાથી બેનું જાણવું સરખું વર્તે છે, ત્યાં તો સરખું વર્તે છે, અને આમાં ભેદ વર્તે છે કે એક જાણે ને એક ન જાણે? તેવો ભેદ થવાના કયા કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. એ જ્ઞાન તો જ્ઞાન છે, કેમ ન જાણે? અથવા એમ કે બે માણસ અને તિર્યન છે એમ, ભલે મનુષ્ય અને ઉદય છે, અને તિર્યનનો ઉદય છે, તિર્યન પર્યાય થયું છે, અને મનુષ્યને પર્યાય છે, એ તો બેના જાણવામાં ફેર જ છે. આ તો ખાલી આમાં શું છે, સુભાગભાઈએ તો કૃપાળુદેવ પાસેથી કઢાવવા માટે પ્રશ્ન ઉઠાવ્યા છે. બાકી તો એવો તફાવત તો જગતના પદાર્થોમાં પણ છે કે ઝવેરી હીરાને જાણે, અને સામાન્ય માણસ પણ હીરાને હીરો કહે તો કાંઈ બેનું જાણવું સરખું છે કે નથી? સોની સોનાને પરખે કસોટી ઉપર લગાવે, અને માણસ પણ સોનાને એમ કે આ સોનું છે, તો બંનેનું જ્ઞાન સરખું નથી? એ વિષયનો તજજ્ઞ છે, પરખનાર છે, અને એક અજાણ્યો છે, ભૂલ પણ ખાઈ જાય, નકલી સોનાને અસલી સોનું માની લઈએ અને પૈસા દઈ દઈએ, ત્યારે પરખ હોય એ કાંઈ એવી રીતે ન દે, એવું હીરામાં બને. એટલે એ તો જગતના વિષયમાં એ ફરક પડે છે કે જે વિષયનો જે જાણકાર હોય એ વિષયનો બીજો માણસ જાણકાર ન હોઈ શકે. ડાક્ટર છે, વૈદ છે, એ રોગીને રોગી જાણે ને બીજો પણ રોગીને રોગી જાણે, પણ બેનું જ્ઞાન સરખું છે કે નહીં? ડાક્ટરને પાસે તબીબી વિજ્ઞાન છે, એ વિષયના તજજ્ઞ છે, બીજો માણસ એમ સમજે છે અને તાવ આવ્યો છે, ઓલો ડાક્ટરે કહે છે ને તાવ આવ્યો છે, આ કહે છે ને તાવ આવ્યો છે, બેના જ્ઞાનમાં ફેર છે કે નહીં? તો દુનિયાના વિષયમાં એમ બને છે, તો આ તો આત્મજ્ઞાનનો વિષય છે. હું તો વાતને બહુ સરસ ખોલી છે આ જગ્યાએ એમણે. મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એટલે માત્ર જગતના જીવો તો શરીરને જોઈને જ કહે છે કે આ માણસ છે ને, આ ઢોર છે, આ પશુ છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, શરીરની આકૃતિ જુદી છે અને શરીરની મુદ્રા પણ જુદી છે, એટલે મોઢું જુદું જુદું છે. ઇન્દ્રિયાદિમાં પણ જે ભેદ છે, એક સરખી ઇન્દ્રિયો નથી. હું હાથીને મોટી ફૂંડ હોય, માણસને તો ના એના પ્રમાણમાં હોય, એમાં પણ ફેર છે. તે ચક્ષુઆદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે. અને કેટલાક તે જીવના અભિપ્રાય પણ અનુમાન ઉપરથી જગતવાસી જીવ જાણી શકે છે, કેમ કે તેના અનુભવનો વિષય છે. એક તો શરીર, બીજું એના અભિપ્રાય અથવા ભાવો, કશાય ભાવો, ખાસ કરીને રાગ દ્વેષ મોહના ભાવો છે એનો એને પરિચય છે, એનો અનુભવ છે. એટલે એનાથી સમજે કે જેમ મને આને રાગ થયો, આને પણ રાગ થયો છે. મને ભૂખ લાગી, ખાવાનો ઈચ્છા થાય છે, આને પણ ભૂખ લાગીને ખાવાની ઈચ્છા થઈ છે. પોતાને જે અનુભવ છે એ પ્રકારના અનુભવના ભાવો પણ એ પકડે છે. પણ હવે લે છે જ્ઞાન દશા અથવા વિતરાગ દશા, તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી. શું કીધું? મુખ્યપણે. હું બાકી તો કેટલા જ્ઞાનીઓને દૈહિક ચેષ્ટામાં પણ ફેર પડે છે, મુદ્રામાં પણ ફેર પડે છે, શાંતતા આવે છે, પણ મુખ્યપણે એ વાત નથી. કેમ કે તિર્યંચને પણ જ્ઞાન થાય છે, ક્યાંથી કાઢે, નારકીને પણ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન દશા અથવા વિતરાગ દશા તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી. અંતરાત્મ ગુણ છે, આત્માનો અંદરનો ગુણ છે, બાહ્ય ગુણ નથી પણ અંતરનો ગુણ છે. અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, કેમ કે એ દશામાં જગતના જીવો તો આવ્યા નથી, તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી, સંસ્કાર એટલે શું? અભ્યાસ એ જાતનો, કે અંતરાત્મપણું પણ બીજા જીવોનો ઓળખી શકે એ પ્રકારના જ્ઞાનના સંસ્કાર, જ્ઞાનની કેળવણી જગતના જીવોને નથી. એમ નહીં હોવાથી જ્ઞાની કે વિતરાગને તે ઓળખી શકતા નથી. હવે કોણ ઓળખે છે? કે કોઈક જીવ, કેવા? કોઈક જીવ સત્સમાગમના યોગથી સત્સંગ કર્યો હોય એને, અને જ્ઞાનીને વિતરાગ કેવા હોય એ વિષયમાં એને કાંઈ સમજાયું હોય, એવા કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભ કર્મના ઉદયથી, એમ શું કરવા દીધું? કે એને એ વિષયમાં કેમ ભાવો આવવા માંડ્યા. એને જ્ઞાની આવા હોય, વિતરાગ આવા હોય, એવા વિચારો કેમ આવે છે? એ પણ એને કોઈ શુભ કર્મનો ઉપદેશ છે. પૂર્વે કોઈ એવા પ્રકારમાં એ જીવ આવેલો છે એટલે એને એ પ્રકારનો પાછો ફરીને ઉપદેશ ચાલુ થયો, એટલે એવો એ પ્રકાર પણ એક શુભ કર્મનો ઉદય ગણ્યો છે. આપણે લ્યો ને પ્રગટ દ્રષ્ટાંત લ્યો કે ગુરુદેવ પાસે હજારો માણસો આવતા હતા, બરાબર. તો જે જે માણસો આવ્યા એ ગુરુદેવથી પ્રભાવિત થતા હતા. ગુરુદેવનું વ્યક્તિત્વ, ગુરુદેવનું પ્રવચન એ બધું સાંભળીને પ્રભાવિત થતા હતા. આ તો ખરેખર કોઈ મહાન જ્ઞાની પુરુષ છે. તો એવો જે એને વિચાર આવ્યો એ એના માટે શુભ કર્મનો ઉદય છે. એ વખતે શુભ કર્મના ઉદયમાં જોડાણો છે અને નવું શુભ કર્મ બાંધે છે, એટલે એને શુભ કર્મનો ઉદય લઈ લીધો. સહજ શુભ કર્મના ઉદયથી તથારૂપ સંસ્કાર પામીને કાંઈક જ્ઞાનની અંદર નિર્મળતાના સંસ્કાર આવ્યા. નાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. યથાશક્તિ એટલે જેટલી કાંઈક નિર્મળતા આવી હોય, કંઈ સમજણ આવી હોય એ વિષયને, અથવા એમના સત્સમાગમના યોગે એને કંઈ સમાધાન થયા હોય, પોતાને કંઈક સમાધાન થયું હોય, કંઈક અસર પહોંચી હોય આત્માને વિશે, આત્મકલ્યાણના ભાવોના વિષયમાં અસર પહોંચી હોય, મૂંઝવણ ટળીને કંઈક સમાધાન થયું હોય, બીજે સમાધાન ન થયું હોય, પણ જ્ઞાની પાસે તો સર્વાંગ સમાધાન છે એટલે સમાધાન કંઈક થયું હોય, તો એવું જે કાંઈ થોડું ઘણું બન્યું હોય એટલી એને ઓળખવાની શક્તિ આવે અને એના પ્રમાણમાં એ જ્ઞાનીને જ્ઞાની તરીકે સંમત કરે, એમ યથાશક્તિ એમ લીધું છે. યથાશક્તિનો એવો બૌદ્ધિક સ્તર પણ છે એની અંદર અને થોડો ઘણો એને પોતાને અસર આવી છે, સમાધાન થયું છે એવો પણ પ્રકાર બને છે. ના, હજી અનુદય ભાવ નથી. કેમ કે આ ખરી ઓળખાણ નથી, આ કોઈ ખરી ઓળખાણ નથી. એટલે એવી જે ઓળખાણ છે એ ઓળખાણમાંથી વિચલિત પણ થઈ જાય ખરો જે. ખરી ઓળખાણ થઈ હોય તો વિચલિત ન થાય. હા, એવી ઓળખાણ પૂર્વે થઈ હોય એવું બની શક્યું હોય, શું એવું બન્યું હોય ખરું. હા, બન્યું એવું બન્યું, અપૂર્વ નથી, એ કાંઈ અપૂર્વ નથી. તથાપિ ખરેખરું ઓળખાણ તો એમ કરીને વાતનું સ્પષ્ટ કરી છે. તથાપિ ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટે, એટલે પરિભ્રમણની ચિંતના થઈ ગઈ હોય, વેદના થઈ ગઈ હોય, વૈરાગ્યમાં આવી ગયો હોય ને ત્યાર પછી એને પૂર્ણતાનું લક્ષ બાંધ્યું હોય, શુદ્ધ અંતકરણપૂર્વક પૂર્ણતાનું લક્ષ બાંધ્યું હોય. એટલે દ્રઢ મુમુક્ષુતામાં બે વાત છે, એક અંતઃકરણની શુદ્ધિ અને એ અંતઃકરણની શુદ્ધિપૂર્વક થયેલો સંપૂર્ણ નિર્દોષ થવાનો નિર્ધાર. આ બે ફેક્ટરથી દ્રઢ મુમુક્ષુતા ગણી શકાય. ત્યાં સુધી દ્રઢ મુમુક્ષુ તમે અવગણાય. દ્રઢ મુમુક્ષુતા પ્રગટે તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરે. હવે શું છે કે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ, અહીંયા ભૂતકાળના જ્ઞાની ઓળખવામાં કામમાં ન આવે. એટલે તથારૂપ સત્સમાગમથી, એટલે તથારૂપ સત્સમાગમમાં શું કે આત્મકલ્યાણનો વિષય ચાલ્યો હોય, નાનીની દશાનો વિષય ચાલ્યો હોય, મુમુક્ષુતાની પાત્રતાનો વિષય ચાલ્યો હોય, એમ બધા પડખે સત્સમાગમ થયો હોય અને પછી પોતાને પ્રયોજનની દ્રષ્ટિ હોવાથી પ્રાપ્ત થયેલ એટલે લાગુ પડતો એવો જે ઉપદેશ એનું અવધારણ કરે, એ ઉપદેશને એણે પોતામાં ધારણ કરી લીધો હોય. અવધારણ એટલે સારી રીતે ધારણ કર્યું હોય, સારી રીતે ધારણ કર્યું હોય એટલે એનું અમલીકરણ કર્યું હોય અથવા આજ્ઞાને અનુસર્યો હોય એમ. અને એવો એનો પ્રયત્ન અને પુરુષાર્થ પણ વર્તતો હોય એમ પણ એમાં આવે છે કે જે કાંઈ પોતાને લાગુ પડે એનું અવધારણ કરવાનો પુરુષાર્થ પણ એને કર્યો હોય અને કરતો હોય એવી તૈયારી વાળો જીવ. અંતરાત્મ વૃત્તિ પરિણામે આ યોગ્યતાની એક પછી એક ડિગ્રી, ચડતી ડિગ્રી લે છે. દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી ઉપદેશનું અવધારણ એટલે અમલીકરણ કરતો હોય એ એની વિશેષ યોગ્યતા થઈ. ત્યાર પછી વિશેષ યોગ્યતા ક્યારે થઈ કે અંતરાત્મ વૃત્તિ એમાં એ પરિણામો હોય, એટલે અંતર્મુખ થવાની એની વૃત્તિ ઉત્પન્ન થઈ હોય. અને જ્યારે અંતર્મુખ થવાની વૃત્તિ એવા મુમુક્ષુ જીવને ઉત્પન્ન થાય ત્યારે કેમ અંતર્મુખ થવાય એની એ અપૂર્વ જિજ્ઞાસામાં વર્તતો હોય કે અંતર્મુખ કેવી રીતે થવાય, મારા પરિણામ અંતર્મુખ કેવી રીતે થાય, એની રીતને એની વિધિ શું હોઈ શકે, એની એ પ્રેક્ટિકલ સાઈડ શોધતો હોય. ખાલી એ વિષયનો પુસ્તકો વાંચીને વ્યાખ્યાથી તર્ક વિતર્ક લંબાવે એમ નહીં, અંતરાત્મ વૃત્તિ પરિણમ્ય એમ લખે છે, અંતરાત્મ વૃત્તિ વિચારે એમ નહીં, જે અંતરાત્મ વૃત્તિની જિજ્ઞાસા એમની પરિણમે એમ લીધો છે. તો પ્રેક્ટિકલ સાઈડમાં આવ્યો હા. જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે ત્યારે જ્ઞાની કે સામે વિતરાગ સજીવન મૂર્તિ જે હોય, વિતરાગ હોય તો વિતરાગ અને જ્ઞાની હોય તો જ્ઞાની એને ઓળખી શકે. એટલે શું કે એનું પરિણમન એ જોઈ શકે. જ્ઞાનીનું અથવા વિતરાગનું જે અંતર્મુખ પરિણમન છે એ અંતર્મુખ પરિણમનને જોવાની યોગ્યતા આ ત્રણ કારણો પ્રાપ્ત થયે જ એ મુમુક્ષુને હોય છે. જ્યાં સુધી એ કારણોને પ્રાપ્ત ન હોય ત્યાં સુધી એ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી ન શકે, હોય તો જોવે તો એ પણ ઓળખી ન શકે, જેમ ઝવેરી થાય એ હીરાને ઓળખી શકે અને હાચા ખોટાને જુદા પાડી શકે. જગતવાસી એટલે જગતદ્રષ્ટિ જીવો છે. કેવા? જગતવાસીનો અર્થ શું કર્યો? જગતની દ્રષ્ટિ છે. જગતદ્રષ્ટિ છે એટલે બાહ્ય દ્રષ્ટિ છે, એને અંતરની વસ્તુ સમજવાની યોગ્યતા નથી. આ તો અંતરના ભાવો છે, અંતરના ગુણો પ્રગટ કરેલા છે, એ દ્રષ્ટિ તો એની પાસે નથી. તેની દ્રષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય એ સવાલ જ નથી રહેતો કે થાય ને શું પછી દ્રષ્ટાંત આપશે પોતે પણ એને ઓળખાણ થવાની કોઈ પરિસ્થિતિ છે જ નહીં ઓળખાણ વગર પણ જીવ બહુમાન કરે પૂજા ભક્તિ કરે બધું કરે અને સમોસરણમાં પોતે પણ કરી આવ્યો છે બધા ભગવાન કે એટલે પોતે ભગવાન જ કહે બીજું ન કહે ને અને અહીંયા તો એવા અતિશય છે કે ઝૂકી જ પડે બધા એટલા પૂન છે એવા અતિશય છે એવી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હં બધું છે ત્યાં તો કોઈ ખામી નથી એટલે સામાન્ય જીવો પણ ત્યાં એમને ભગવાન 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 કરીને જ પૂજે છે પણ એથી કાંઈ ઓળખાણ થઈ છે એમ કહી શકાય નહીં જેમ અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં માણસનો ચક્ષુ ઇન્દ્રિયનો ક્ષયોક્ષમ છે ઉઘાડ છે એવા પ્રકારનો છે કે ચીજ અંધારામાં પડી હોય તો ન દેખાય પણ એવા કેટલાક પ્રાણીઓ છે કે જેને અંધારામાં પડેલી ચીજ દેખાય ઘુવડ છે એ રાત્રે જીવે છે એવી રીતે આ બળદ છે એ રાત્રે જીવે છે બળદ છે એને ગાડે જોડે અંધારી રાતે તો એ રસ્તા હેલા જાય એ ગાડું નીચે ન નાખે એને રસ્તો દેખાય પોલાણ ન દેખાય કોને માણસ બેઠો હોય ન દેખાય અને એ ઊંઘી જાય ઘણી વાર રાત્રે ગાડું ચલાવતો ચલાવતો એ ગાડામાં હુઈ જાય એને દોડવું દોડવું હોય બાંધી દઈએ એક કોર અને બળદ હેલા જાય એને એને રસ્તો દેખાય અંધારામાં કોઈને ગામડામાં તો એ જોવા મળે એવી રીતે ગાડું હેલું આવતું હોય ને ગાડું માણસને ન દેખાય એની બે આંખ ટકટકતી હોય દેખાય બે બે બળદની આંખો જે ટકટકતી હોય ને એ આંખો દીવા જેવી દેખાય બત્તી ચમકતી હોય ને કોઈ કોઈ ચીજ ચમકતી હોય એવી રીતે અંધારામાં એની આંખો ચમકતી હોય આખું ગાડું ન દેખાય પણ અહીંયા એટલે આંખું જ દેખાય જો કેવો પ્રકાર છે એ બળદ માણસનો બળદ ગાડો ચલાવનાર ઊંઘી ગયો એને બળદ એના રસ્તે હાલ્યા જાય એ ક્યાંય એક્સિડન્ટ ન કરે ગાડાને નીચે રસ્તાથી નીચે ન નાખે એમ કેટલાક જીવોને રાત્રે જોવાનો ક્ષોભક્ષમ હોય છે કૂતરાને રાત્રે દેખાય એ અંધારામાં ચોરને જોઈ લે માણસને ન જ દેખાય હા ઘણા પ્રાણીઓને એવા ઘણા પ્રાણીઓને રાત્રે દેખાવાનો ક્ષેપક્ષમ હોય છે માણસે નથી કૂતરાને ઘ્રાણેન્દ્રિય પણ બહુ જોરદાર છે નાક એનું બહુ જોરદાર છે એને શિકાર કૂતરાને ચોરને પકડવા માટે રાખે છે જેમ અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વિતરાગને જગતદ્રષ્ટિજી ઓળખી શકે નહીં શું દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વિતરાગ કેમ મનુષ્ય દેહ દેખાય છે અને જ્ઞાનીનો એનો આત્માનું પરિણામ કાંઈ દેખાતું નથી અથવા ચેષ્ટા જોવે તો એ પણ બીજાની જેમ ખાય પીએ છે બોલે ચાલે છે હસે છે ઉઠે છે બેસે છે સૂવે છે બધાને જેવું જ લાગે એને શું તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વિતરાગને જગતદ્રષ્ટિ જીવ ઓળખી શકે નહીં જેમ અંધકારને વિશે પડેલો પદાર્થ મનુષ્ય ચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે એટલે ત્યાં લાઇટ થાય તો એ અંધારામાં પડ્યો હોય એને દેખાય અજવાળું થાય ત્યારે તો પ્રકાશની અપેક્ષા છે એના જ્ઞાનને, એના ચક્ષુ ઇન્દ્રિયને. તેમ જગદ્દ્રષ્ટિ જીવોને નાની કે વિતરાગના ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. વિશેષ શુભ સંસ્કાર એટલે જ્ઞાનની નિર્મળતા, ઉપર પ્રમાણે જે ત્રણ કારણોમાંથી ઉત્પન્ન થયેલી જ્ઞાનની નિર્મળતા, એ ત્રણેય કારણો જ્ઞાનને નિર્મળ કરે છે. દ્રઢ મુમુક્ષુતા પણ જ્ઞાનને નિર્મળ કરે છે. અમલીકરણના ભાવો પણ જ્ઞાનને નિર્મળ કરે છે. અને અંતરાત્મ વૃત્તિ ઉત્પન્ન થઈ છે એ પણ જ્ઞાનને નિર્મળ કરે છે. એટલે શુભ સંસ્કાર થયા છે એના જ્ઞાનને, કેળવાણું છે. સંસ્કાર એટલે કેળવણી આયા લીધી. અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. સત્સંગ વગર આ બધી વાતો સમજી શકાય નહીં. ભલે આ પત્ર લેખો પણ પોતાની મેળે વાંચે તેમાંથી કેટલું સમજે એ સમજવા જોઈએ. સત્સંગમાં એની ચર્ચા થાય, પરિચર્ચા થાય, એના પ્રશ્નો પૂછાય અને એના ચારે પડખાથી વિચારણા થાય. એટલે સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર બે એકાકાર પાસે છે, બધું અંધારું લાગે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસારી જીવોનું એક સરખાપણું ભાસે છે. એને સરખા દેખાય બીજા મનુષ્યો અને જ્ઞાની મનુષ્યથી, બે એને સરખા દેખાય, એમાં એને ફેર દેખાતો નથી. દેહાદી ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. એની ચેષ્ટાથી પણ એ નજર, એની નજર જોઈએ એમાં તો જ એને ખબર પડે, નહીતર ખબર પડે નહીં. બીજા મનુષ્ય કરતા એ મનુષ્યમાં ફરક હોય છે ખરો, પણ એ નજર જોઈએ. અને એ નજર એટલે જ્ઞાનની નિર્મળતા. અને એ ઉપરના કારણો સંપ્રાપ્ત થઈ, પ્રાપ્ત થયાથી જ આવે, બીજી રીતે આવે નહીં. જે દેહધારી સર્વ અજ્ઞાનને સર્વ કષાય રહિત થયા, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો. જે મથાળામાં વાક્ય બાંધ્યું છે એ પાછું પોતે અંતિમ પેરેગ્રાફમાં લીધો. એ દેહધારી શું કરવા કરે છે એમાં પણ એમનો હેતુ છે કે જ્યાં સુધી જીવને દેહનો સંયોગ છે આયુષ્ય પર્યંત, ત્યાં સુધી અજ્ઞાની હોય તો દેહાત્મ બુદ્ધિએ હોય અને જ્ઞાની હોય તો પણ દેહના કેટલાક ધર્મોને અનુસરીને પરિણામ કશાય નથી આવીના રહેતા નથી. પછી જ્ઞાન દશામાં ગુણસ્થાન જુદા જુદા છે, પણ ચોથા ગુણસ્થાને તો સામાન્ય મનુષ્ય જેટલા જ દેહને આશ્રિત પરિણામો થાય છે. પંચમ ગુણસ્થાને થોડો ફેર પડે છે. છઠ્ઠા ગુણસ્થાને ઘણો ફેર પડે છે તો પણ આહાર સંજ્ઞા ગઈ નથી. દેહ ધારણ કર્યો છે અને આહાર સંજ્ઞા ગઈ નથી, પાતળી ઘણી પડી ગઈ છે પણ ગઈ નથી. એટલે મુનિરાજને પણ 24 કલાકે એક વાર મેક્સિમમ, નહીતર પછી 48 કલાકે, 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે, મહિને, 2 મહિને, 6 મહિને પણ વિકલ્પ ઉઠે કે આહાર લેવો પડશે. જ્ઞાન ધ્યાનમાં વિક્ષેપ પડે છે. અંદર જે જઠરાગ્નિનો ફોટો પડે છે અને જે દેહનું જે ભૂખ નામનું વેદન છે, ક્ષુધાનું જે વેદન છે, એ જ્ઞાન ઉપર નિમિત્ત નૈમિતિક ભાવે અસર કરે છે. જે જ્ઞાનને જે ઉપયોગને એમને સ્વરૂપમાં સ્થિર કરીને કેવળ જ્ઞાન લેવું છે એમાં હાલી જાય છે, સુધા વેદન ઉપર જાય છે, ડૂબકી લગાવી જાય છે પણ વળી પાછું આવે છે, ડૂબકી લગાવી જાય વળી પાછું આવે છે. એટલે એમ થાય છે કે એકવાર તો વિતરાગ ભાવે આહાર રહી ગયો ને પોતે નગર વિશે પધારે, પણ આત્મમર્યાદામાં રહીને આહાર લે. કોઈ એમને નવધા ભક્તિથી આમંત્રણ કરે, એને આપણે પડઘાન કહીએ છીએ, આમંત્રણ કરે અને 46 દોષ રહીત આહાર જોવે, એ એમની આત્મમર્યાદા છે. એ મર્યાદામાં રહીને આહાર ગ્રહણ કરે તો કરે, નહીંતર પાછો એમનો આહારનો વિકલ્પ શાંત થઈ જાય અને વળી આત્મામાં ડૂબકી મારી જાય. એટલું પણ જે થાય છે એ દેહધારી પણ છે ને ત્યાં સુધી છે, પછી જે આગળ ઉપર ગયા એની વાત જુદી થઈ ગઈ. અહીં સુધી આ વસ્તુ ઊભી થાય છે. દેહના સંયોગે આહાર સંજ્ઞાને કારણે અનાદિની જે આહાર સંજ્ઞા છે એના કારણે મુનિદશા પર્યંત આહાર લેવાનો વિકલ્પ આવી જાય અને આહારની ક્રિયા પણ થઈ જાય, તો પણ એમને સંજલનના મંદ કષાયના ઉદયમાં જોડાણ છે એટલે અશુભમાં એ જાતિ ગણવામાં નથી આવતી, શુભ જાતિમાં જ ગણવામાં આવે છે. કેમ કે એની પાછળ પણ એમને જે મુનિદશા યોગ્ય આચાર છે, બાહ્યાચાર છે, એ બાહ્યાચારની અંદર વિચલિત નથી થયું એટલે એ પગથિયું ઉતરવું નથી એટલે આહાર લે છે. એટલે કૃપાળુદેવની ભાષામાં કહીએ તો સંયમના હેતુ હે યોગ પ્રવર્તના, સંયમનો હેતુ છે એમનો આહાર લેવા પાછળ, વિકલ્પ શું છે? સંયમનો હેતુ છે, શરીર પુષ્ટિનો હેતુ નથી. કેમ કે જો કેટલીક અશક્તિ વધી જાય, આહાર નહીં લેવાને કારણે શરીર અશક્ત થાય તો બાહ્યાચારના દોષ ઊભા થવા માંડે પાછા, અને એટલા પરિણામ પણ નીચેના લેવલમાં આવે. તો એ લેવલમાં પાછું જવું નથી એટલે એ લેવલને મેન્ટેન કરવા માટે પણ આહાર લઈ લે છે, બાહ્ય સંયમને મેન્ટેન કરવા માટે પણ આહાર લઈ લે છે. એવું એક એડજસ્ટમેન્ટ છે ત્યાં, એને અપવાદ માર્ગ કયો છે. અને કોઈ આહારના વિકલ્પનો ને ગૌણ કરીને એકદમ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લે તો એને ઉત્સર્ગ માર્ગ કીધો છે, પુરુષાર્થનું જોર છે ત્યાં. અહીંયા પુરુષાર્થ થોડો શિથિલ પણ પામે છે, વિકલ્પ આવે છે તો એક વખત ઊભા ઊભા આહાર લેવો એ પણ 28 મૂળ ગુણમાં એનો એક ગુણ છે. એટલે છઠ્ઠા પ્રમત્ત ગુણ સ્થાનમાં આવીને લે છે. કેટલા? પ્રમાદ ગીણો મુનિરાજનો 7મા ગુણ સ્થાને અપ્રમાદ. પણ કેવળ પ્રમાદ કરતા નથી, આહાર લેતા લેતા પણ પાછા અંદર અપ્રમત ભાવે ડૂબકી મારી જાય છે, એવી અલૌકિક દશામાં એ વર્તતા આવે છે. શું એ કૃપાળુ દેહધારી દેહધારી શું કરવા કહે છે કે જે વિતરાગ પરમાત્મા થયા, દેહધારી છે, સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, હવે દેહના કોઈ પણ ધર્મને એમના પરિણામ અનુસરતા નથી, કોઈ પણ ધર્મ એવા ઉપસર્ગ હોય, એવા ઉપસર્ગ આવે મુનિરાજને કે જો આયુષ્ય ન હોય તો પ્રાણ છૂટી જાય એવા આકરા ઉપસર્ગ આવે. કોઈ સળગાવે શરીરને કોઈ કાપે મારે, કોઈ ઘાણીમાં ઘાલે, પીસી નાખે. પણ જો આ બાજુ શ્રેણી માંડે અને અંતર્મુખમાં કેવળ જ્ઞાન દે એટલે ઉપસર ખલાસ થઈ જાય, દેહનો ધર્મ એ કે લાગુ ન પડે. કેમ કે જ્યારે ઉપસર્ગ થયો ત્યારે એને અનુસર્યા નહીં, પ્રાણ છૂટી જાય એવો ઉપસર્ગ થયો ત્યારે પણ આત્મામાં લીન રહ્યા, શુદ્ધોપયોગથી ચ્યુત ન થયા. તો એવી દશામાં આવ્યા કે હવે શુદ્ધોપયોગ સદાયને માટે નહીં છૂટે અને દેહને કોઈ એમના દેહને પણ કોઈ ઉપસર્ગ નહીં કરી શકે. બે વાત સાથે ઊભી થઈ કે હા, તેરમા ગુણસ્થાનથી ઉપસર્ગ નથી, ઉપસર્ગ કરી શકાય ના આવે. સતામરમાં કથા આવે છે, તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણ્યું નથી એટલે આવે છે કે ભાઈ મહાવીર સ્વામીને લોહીખંડવા જાડા થયા, એટલે લોહીના જાડા થયા એમ કે એને લોહીખંડવા કહે છે વૈદકની ભાષામાં. પછી એમ કે દવા લઈએ મંગાવી એમણે શિષ્યને મોકલ્યો કે આ ફલાના ગ્રસ્ત સ્થાપકને ત્યાંથી આ દવા તું લઈ આવ. એ બધી વાત છદમસ્ત જેવી છે, છદમસ્ત જેવી દશા કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્માને હોતી નથી. એટલો અશાતાનો ઉદય જ હોતો નથી જોરદાર, અને હોય તો દેહ ધર્મને અનુસરતા નથી, પણ પૂર્ણ વિતરાગ થયા છે એટલો મોહ જ નથી. ચારિત્રમો એટલો નથી, દર્શનમોનો તો સવાલ નથી, ચારિત્રમો પણ નથી. બારમા ગુણસ્થાને ખલાસ કર્યો છે ચારિત્રમો, તો યથાખ્યાત ચારિત્રમાં બારમા ગુણસ્થાને આવ્યા, પછી તેરમા ગુણસ્થાને વર્તે છે કેવળ જ્ઞાનમાં. એટલે એ ક્યાંય દવા મગાવે અને દવા ખાય ને દવા લેવા કોઈને મોકલે ની વાત તો એટલી બધી બેહુદી થાય છે કે એમાં ઉદ્દેશિક આહાર થઈ જાય છે એ પણ ખ્યાલ રહ્યો નથી. કેમ કે બધું પોતે કરતા હતા ને એટલે પછી સિદ્ધાંતમાં થાય તો જે સાધુઓ પોતે પ્રમાણે પ્રવર્તતા હતા એટલે એમણે આમાં વાંધો નથી, ભગવાનને પણ આમ થયું છે એમ કરીને સિદ્ધાંતિક રીતે થાપી દીધું. પણ પ્રાણ જાય તો પણ ઉદ્દેશિક આહારનો એક કણ કે પાણીનું એક ટીપું મણિરાજ લે ને એને રીએ તો મને દશા રીએ નહીં, ચીપ થઈ જાય. આ પરિસ્થિતિ છે. તો દ્રવલિંગ કહેવાય, નહીં તો દ્રવલિંગ ન કહેવાય પાછું. કેમ કે 28 મૂળ ગુણનો એક ગુણ છે કે ઉદ્દેશિકને આધા ક્રમે આહાર મુનિરાજ ન લે. રામસૂરી મહારાજે મને પૂછ્યું તો મને કે આ ઉદ્દેશિક આહાર, આ બધું ઉદ્દેશિક આહારનું ચાલે છે એનું શું બધા મુનિ કહેવાય? તો કે ક્યાં શાસ્ત્રમાં આવે છે ઉદ્દેશિક આહાર ન લેવાય? પ્રવચન સારમાં છે ને કે બાકી તો એમણે તો ભગવાનને થાપી દીધું છે કે ભગવાનને દવા મગાવી હતી એટલે પછી ક્યાં વાત રહે, મુનિઓનો તો વાંધો હોય જ નહીં. હા, શાસ્ત્ર પ્રમાણ માગે એટલે એમને એમ કે આને કાંઈ શાસ્ત્ર થોડા વેચ્યા હશે તો બધું ગોખી નાખ્યું હશે એમ એમ સમજે ને એમ ફેંક્યું. જે દેહધારી સર્વજ્ઞાનને સર્વ કશાય રહિત થયા તે દેહધારી મહાત્મા જુઓ, મહાત્મા નહીં જે દેહધારી મહાત્મા એને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર. ઓહો, દેહ ધારણ કર્યો છે, દેહની આ એને કાંઈ લેવા દેવા નથી રહી. નમસ્કાર હો, નમસ્કાર હો, તે મહાત્મા વર્તે છે તે દેહને. હવે જુઓ કેટલું બહુમાન આવ્યું છે, જે દેહમાં એ મહાત્મા બિરાજમાન છે એમનો આત્મા બિરાજમાન છે તે દેહને, એ દેહ જે ભૂમિને સ્પર્શે છે તે ભૂમિને, કોઈ મકાન કોઈ આવાસમાં હોય તો તે ઘરને, જે ક્યાંક ચાલ્યા હોય તો એ માર્ગને, અને ક્યાંક બેઠા હોય તો એ આસન આદિને, સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો. કેટલી ભક્તિ આવી છે એમને, શું કે જે પૂતગળોને સ્પર્શે છે એમનો આત્મા, એ ભૂતગળોને અમે તો નમસ્કાર કરીએ છીએ. શ્રી ડુંગર આદિ સર્વ મોક્ષુ જન્ય યથા યોગ્ય, એ રીતે અહીંયા છેવટે ભક્તિ કરીને પત્રની અંદર જ્ઞાનીને ઓળખવાની યોગ્યતાનો બહુ સરસ સ્પષ્ટીકરણ આપ્યું છે. અનુભવ સિદ્ધ સ્પષ્ટીકરણ એમને આપ્યું છે. આવું સ્પષ્ટીકરણ અન્યત્ર ક્યાંય જોવામાં આવતું નથી. એવો વિષય છે.